તારીખ 13/11/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 270 અને 271 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
159 270મો પ્રશ્ન ચાલે છે. દેવ શાસ્ત્ર ને ગુરુને હૃદયમાં રાખીને મુક્તિના માર્ગનું પ્રત્યે જવું, એમાં મુક્તિના માર્ગે જવું છે તો પોતાની મેળે જવું છે કે દેવશાસ્ત્ર ગુરુની આજ્ઞા અનુસાર જવું છે, આ મુદ્દો ઉઠાવ્યો છે. પોતાની મેળે સ્વચ્છંદથી જતા માર્ગે ચડી જાય છે જીવ, એ દેવગુરુ શાસ્ત્રને આજ્ઞામાં રહેવું અને તદનુસાર આગળ ચાલવું, પોતાની મતિ કલ્પનાથી નહીં ચાલવું. એટલે દેવશાસ્ત્ર ગુરુને સ્થાપતા, હૃદયમાં સ્થાપતા કોઈ અવરોધ આવે છે કે માર્ગે નથી ચડાતું, એવું નથી, પણ ઉલટાનો માર્ગે ચડાય છે, માર્ગ સુગમ બને છે, એવો ઉત્તર આપ્યો. હવે આગળ નીચેની છેલ્લી બે લીટી છે ત્યાં પેરેગ્રાફથી કે પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી મોક્ષ માર્ગમાં ક્યારે પ્રવેશ થાય છે કે દ્રવ દ્રષ્ટિ થાય છે ત્યારે. તો દ્રવ દ્રષ્ટિ થાય છે ત્યારે પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી, પર્યાય ઉપરથી દ્રષ્ટિ છૂટી એટલે હું પર્યાય જીવો ને પર્યાય જીવડો છું એવું શ્રદ્ધા જ્ઞાન છૂટ્યું, પણ હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું, એ શુદ્ધ છું એ નિશ્ચયનો વિકલ્પ છે, હું અશુદ્ધ છું એ વ્યવહારનો વિકલ્પ છે. દ્રવ્ય શુદ્ધ છું, પર્યાય અશુદ્ધ છું, બંને નહીં, એક પદાર્થના જુદા જુદા અંશને વિષય કરે છે એવા નય પક્ષના વિકલ્પો તથા ગુણભેદના વિકલ્પો પણ છૂટી જાય છે ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. પર્યાય દ્રષ્ટિ દ્રષ્ટિ હટાવીને દ્રવ્ય ઉપર હું શુદ્ધ છું એમ લક્ષમાં રાખીને વિકલ્પ કરે, પર્યાયની અશુદ્ધતા જોઈને વિકલ્પ આવે, ગુણભેદો જોઈને સ્વરૂપના વિકલ્પ આવે, બધું સ્વરૂપમાં સ્વરૂપમાં છે, હવે બહાર નથી કાંઈ, એ પ્રકાર પણ છૂટી જાય છે. વિકલ્પ છૂટી જાય એટલે નય પક્ષના વિકલ્પનો અર્થ શું થાય છે કે વિકલ્પ સાથેનું એકત્વ છે ત્યાં સુધી નય પક્ષ છે. વિકલ્પ તો જ્ઞાનીને પણ આવે છે, જ્ઞાન દશા ચાલુ હોય ત્યારે પણ એને નય પક્ષ નથી કહેવાતો. સમ્યક દર્શન પહેલા જે સ્વરૂપ સંબંધિત વિકલ્પો છે ગુણ પર્યાયના અથવા દ્રવ્યના વિકલ્પો છે, સ્વભાવના વિકલ્પો છે, એ વિકલ્પ સાથે એકત્વ થતું હોવાથી અને ભિન્નત્વ નહીં થયું હોવાથી એને નય પક્ષ કહેવામાં આવે છે. એ પક્ષ છૂટતા વિકલ્પ પણ છૂટે છે, નય પક્ષમાં વિકલ્પ અને નય પક્ષ બંને છૂટી જાય છે અને નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે દ્રવ દ્રષ્ટિ પ્રગટ થાય છે. પોતા સ્વરૂપે સ્વરૂપ ભાસ્યું છે એટલે જ્ઞાનમાં આવ્યું છે, લક્ષ્યમાં આવ્યું છે, પણ પરિણમનની અંદર હજી ક્ષતિ એ પ્રકારની છે કે વિકલ્પ બંધ થયો નથી, એ સ્વરૂપમાં લીનતા થઈ નથી, એટલે વિકલ્પ બંધ થયો નથી. અને એ વિકલ્પ અનાદિનો જે ચાલુ છે એ એકત્વપણે ચાલુ છે, એ એકત્વપણે એમને એમ ચાલુ છે. જોકે એકત્વ પાતળું પડ્યું છે, મંદ પડ્યું છે, તૂટવાની અણી ઉપર આવ્યું છે. એકત્વ મટવાની અણી ઉપર આવ્યું છે. અણી સમજે? હા, કોના? યાને લાસ્ટ પોઈન્ટ, ધાર જિસકો બોલતે. અમારે યહાં પેન્સિલ કો ફાઇન પોઈન્ટ નિકાલતે હૈ ઉસકો પેન્સિલની અણી કહે છે. પેન્સિલની અણી કહે છે. સોય કા ઉપર કા જો લાસ્ટ પોઈન્ટ હોતા હોય સોયની અણી કહે છે. ગુજરાતીમાં એ ખાસ શબ્દ છે એના માટે, હિન્દીમાં હશે કે નહીં એ ખબર નથી. તો સોયની પોઈન્ટને શું કહે તમારે? પેન્સિલના પોઈન્ટને શું કહે? ગુજરાતીમાં તેના માટે ખાસ શબ્દ છે. તમને કોઈ બાળક ઘરમાં એમ કે પેન્સિલને આ સંચોન પેન્સિલ આપે પછી શું કહે એને હિન્દીમાં? કે તો ખરે ને? અમારે તો એમ કે આને અણી કાઢી દો. ધાર તો છરીકો નીકળતા. નોક ઠીક, નોક કે છે ખબર નથી. આ બે હિન્દી ભાષી છે. એટલે અણી એટલે છેલ્લું પોઈન્ટ. એમ નય પક્ષમાં જયારે આવે છે ભાવભાષણ પછી, ત્યારે એકત્વ હોય છે કરું પણ છૂટવાની અણી ઉપર હોય છે. પછી દ્રવ્ય દ્રષ્ટિ છૂટી, નિર્વિકલ્પ દશા થાય ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. હા, વિકલ્પ કે સાથ મેં જ્ઞાન કા એકત્વ હોતા હૈ, ઉતની ક્ષતિ રહે ગઈ હૈ. સ્વરૂપ લક્ષ મેં હૈ, ફિર ભી રાગ કા વિકલ્પ જો હૈ, સ્વરૂપ કા વિકલ્પ હૈ, ઉસકે સાથ એકત્વ ચાલુ હૈ. વહાં તક નિર્વિકલ્પ દશા નહીં હૈ, વહાં તક વિકલ્પ કા અભાવ નહીં હૈ, સ્વરૂપ કી લીનતા નહીં હૈ, ઓર દ્રવ દ્રષ્ટિ ઓર આત્મજ્ઞાન પ્રગટ નહીં હુઆ હૈ. તો સમયસાર કે 143 ગાથા મેં બોલા કે નય પક્ષ હુઆ, સ્વરૂપ કા ભાવભાષણ હુઆ, નિશ્ચય નય કા પક્ષ હુઆ તો ક્યાં હો ગયા? ઉતના આગે બઢા તો ક્યાં હો ગયા કે કોઈ ગિનતી કરને લાયક નહીં હૈ. એસા લિયા હૈ, અનુભવ મેં આ જાઓ. અનુભવ મેં આને વાલે કો સ્વયં કો એસા લગેગા કે અનુભવ હો ગયા તો ક્યાં હો ગયા, અભી તો બહુત બાકી હૈ. ક્યો કે દ્રષ્ટિ પૂર્ણતા પર હૈ, લક્ષ પૂર્ણતા પર હૈ. એટલે ક્યાંય અટકવાનું રહેતું નથી. પૂર્ણ શુદ્ધ થાય, મોક્ષ દશા પ્રગટ થાય ત્યાં સુધી કાંઈ અટકવાનું રહેતું નથી. તે મુક્તિનો માર્ગ છે, એ દ્રવ્ય દ્રષ્ટિ થાય છે તે મુક્તિનો માર્ગ છે. એમ દેવ શાસ્ત્ર ગુરુ બતાવે છે. પછી મુક્તિનો માર્ગ તો અંદર પ્રયત્ન કરો છો પણ ક્યારે? કે દેવ શાસ્ત્ર ગુરુ તને બતાવે છે ત્યારે. તને ખબર નથી એ વિષયની, કેવી રીતે ભાવભાષણ કરવું, કેવી રીતે પ્રયોગ કરવો, કેવી રીતે અંતર્મુખ થઈને અનુભવ કરવો, એ બધું દેવગુરુ શાસ્ત્ર બતાવે છે. માટે તેઓ શું કહી રહ્યા છે તે આશયને સમજીને મુક્તિના પ્રયાણ ચાલુ રાખજે એમ કહેવાનો આશય છે. આ બરાબર મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય ચર્ચા ચાલે છે. મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય વાત છે. વળી સ્વપક શ્રેણી માંડી બારમા ગુણ સ્થાને પહોંચે તે પહેલા વચ્ચે દ્રવગુણ પર્યાયના અબુદ્ધિપૂર્વક વિચાર આવે છે. સાતમા ગુણ સ્થાન પછી નિર્વિકલ્પ દશા છે. છઠ્ઠા ગુણ સ્થાન સુધી બુદ્ધિપૂર્વકના વિકલ્પોનો વિચાર છે. સાતમા ગુણ સ્થાનથી વિચાર છે પણ બુદ્ધિ ગ્રાહ્ય નથી, એટલે બુદ્ધિથી પકડાય પણ નહીં, બુદ્ધિગોચર થાય નહીં. શું એવા છે સૂક્ષ્મ. એ બારમા ગુણ સ્થાન સુધી આવે છે. ક્યાં સુધી આવે છે? બારમા ગુણ સ્થાન સુધી આવે છે. અબુદ્ધિપૂર્વક ને બુદ્ધિપૂર્વક એવા બે વિભાગ છે એની અંદર. શું જે મનમાં ચાલે છે મન ગ્રાહ્ય છે, બુદ્ધિ ગ્રાહ્ય છે, એથી સૂક્ષ્મ ચાલે છે ખરા પાછા. એ અબુદ્ધિપૂર્વકના છે. એ બધી નિર્વિકલ્પ દશામાં પણ હોય છે ચોથે પાંચમે, અને સાતમાંથી જે નિર્વિકલ્પ દશા છે ત્યાં પણ હોય છે, પણ બહુ સૂક્ષ્મ હોય છે. એ મુમુક્ષુ દશામાં, જ્ઞાન દશામાં નહીં. જ્ઞાન દશામાં તો ભિન્ન રહે છે. અબુદ્ધિપૂર્વક વિચાર આવે છે, શ્રુતના વિચાર આવે છે, તે વિચાર તૂટી પૂર્ણ વિતરાક થાય ત્યારે કેવળ જ્ઞાન થાય છે. જો ન હોય આપણે એમ લઈએ કે રાગનો કોઈ અંશ પણ ન હોય નિર્વિકલ્પ દશામાં, તો એ વખતે પૂર્ણ વિતરાકતા હોવી જોઈએ. પણ બારમા ગુણ સ્થાન, અગિયારમા ગુણ, દસમા ગુણ સ્થાન સુધી પૂર્ણ વિતરાગ નથી. બારમામાં પૂર્ણ વિતરાગ ઉપશમ ભાવે છે અને તેરમામાં ક્ષાયિક ભાવે છે પૂર્ણ વિતરાગ. બારમામાં અગિયાર અને બાર પૂર્ણ વિતરાગના છે, પણ તો ઉપશમ શ્રેણી છે એટલે પાછો ભણશે. દસમા ગુણ સ્થાન સુધી અબુદ્ધિપૂર્વકના વિકલ્પો ચાલે છે, વિચારો ચાલે છે. તે શ્રુતના વિચાર આવે છે, તેને વિકલ્પ નથી કીધા પણ વિચાર કીધા છે. વિકલ્પ નથી કીધા પણ વિચાર કીધા છે. તે વિચાર તૂટી અથવા તેટલો રાગાંશ તૂટીને, રાગનો અંશ લ્યો, સૂક્ષ્મ રાગનો અબુદ્ધિપૂર્વકનો અંશ છે, એ પણ તૂટી પૂર્ણ વિતરાગ થાય ત્યારે તેરમા ગુણ સ્થાને કેવળ જ્ઞાન થાય છે. તે શ્રુતના વિચાર વસ્તુ સ્થિતિ અનુસાર હોય છે, બીજી જાતના નથી હોતા. વસ્તુ સ્થિતિથી બીજી જાતના હોય તો વિપર્યાસ થાય, પણ ત્યાં શ્રેણી માંડી હોય અને જ્ઞાનના વિપર્યાસ હોય એમ તો બનતું નથી. શું માટે જે માર્ગે મહાપુરુષો ચાલ્યા તે માર્ગે ચાલવું તેવો તેનો અર્થ છે. શું ટોટલ કાઢ્યું એમણે? કે દેવગુરુ શાસ્ત્રને હૃદયમાં સ્થાપજે, એનો અર્થ કે એ માર્ગે ચાલ્યા, એ માર્ગે ચાલીને એમણે એ માર્ગ પ્રકાશ્યો, એ આશય એમની વાણીનો સમજીને એમના માર્ગે તું ચાલજે. તું તારી મતી કલ્પના એ ગમે તેમ ચાલીશ તો ભૂલો પડી દઈશ, એમ કહેવાનો આશય છે. એમ એનો અર્થ કરવો. એનો અર્થ એવો નથી કે તું પરદ્રવ્ય સન્મુખ રહેજે અને સ્વદ્રવ્ય સન્મુખ ન થતો, એવો એનો અર્થ નથી. અથવા ત્યાં તારે સ્વ સન્મુખ થવું છે એમાં વિરોધાભાસ ઉત્પન્ન થશે એવી પણ કલ્પના કરવા યોગ્ય નથી. એમ સરળતાથી વિચારજે કે એમ એ સરળતા છે. એમ સરળતાથી વિચારજે કે એમણે જે કહ્યું એ માર્ગે જે ચાલ્યા એ મહાપુરુષોના માર્ગે મારે ચાલવું છે. માર્ગ તો એક જ છે, માર્ગ તો એક જ છે, અને તે જિનમાર્ગના નામે પ્રસિદ્ધ છે. શેના નામે પ્રસિદ્ધ છે? જિનમાર્ગના નામે પ્રસિદ્ધ છે. કેમ કે જિનેન્દ્રો, જિનેશ્વરો એ જે માર્ગે ચાલ્યા એ માર્ગ એમણે દિવ્ય ધ્વનિમાં પ્રકાશ્યો, અનેક જીવો એ માર્ગે ચાલવા લાગ્યા. આદિનાથ ભગવાન થયા. એ પહેલા માર્ગ આ ક્ષેત્રમાં નહોતો, આ ભરત ક્ષેત્રની અંદર માર્ગ, મોક્ષ માર્ગ ચાલુ નહોતો, ચાલતો નહોતો, કોઈ મોક્ષ માર્ગી જીવ હતા જ નહીં. ભગવાન પોતે સર્વાર સિદ્ધિમાંથી આવ્યા. આદિનાથ ભગવાન સર્વાર સિદ્ધિમાંથી આવે છે અને જ્ઞાન સહિત આવ્યા. ત્રણ જ્ઞાન સહિત આવ્યા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. એ સમ્ય જ્ઞાન સહિત આવ્યા. એટલે પહેલા વહેલા એ પોતે ધર્માત્મા હતા ભરત ક્ષેત્રમાં. એ પહેલા ભરત ક્ષેત્રમાં કોઈ ધર્મી જીવ નહોતા. પછી એમણે જ્યારે કેવળ જ્ઞાન થયું ત્યારે માર્ગ પ્રકાશ્યો, એટલે એને જિનમાર્ગ કહેવામાં આવે છે. એ જિનમાર્ગે ચાલવા માટે જે જીન થયા એમની આજ્ઞામાં તું ચાલજે, એમ કહેવાનો આશય છે. એમાં ક્યાંય વિરુદ્ધતા આવતી નથી. જ્ઞાનીને માર્ગ કયો કે જિનેશ્વરનો માર્ગ કયો? કેમ કે જિનેશ્વર પણ જ્ઞાની છે અને જ્ઞાની પણ જ્ઞાની છે. માર્ગ તો બે છે જ નહીં. જ્ઞાનીનો માર્ગ જુદો, જીન માર્ગ જુદો, એવું તો કાંઈ છે નહીં. પણ અહીંયા એમણે જ્ઞાનીનો માર્ગ એવો શબ્દ એટલા માટે બહુ ઈરાદાપૂર્વક વાપર્યો છે કે જૈન સંપ્રદાયો ચાલે છે. અઘટિત એ છે કે સંપ્રદાય એક જ હોવો જોઈએ, જિનેશ્વરનો બે ચાર હોવા ન જોઈએ. એના બદલે અત્યારે ત્રણ ચાર ચાલે છે, એટલે એ કાળની બલિયારી છે. પંચમ કાળનું એ દૂષણ છે કે ભગવાનના નામે પણ અનેક સંપ્રદાય ચાલે છે. નહીંતર એક જ સંપ્રદાય ચાલવો જોઈએ, જે મૂળ સનાતન દિગંબર જૈન ધર્મ છે. એથી બીજી વાત હોવી ન જોઈએ. શું કોઈના નામે માર્ગ ન હોય? કોઈ મહાપુરુષ થાય, યુગ પુરુષ થાય તો એના નામે માર્ગ ન હોય, કાનજી સ્વામીનો માર્ગ ન હોય, કે શ્રીમદ રાજચંદ્રનો માર્ગ ન હોય, શું તીર્થંકર દેવનો જ માર્ગ હોય. શું નહીતર આ રામચંદ્રજી નથી એવું થશે? કેવું થશે? રામચંદ્રજી યુગ પુરુષ થયા, શ્રી કૃષ્ણ યુગ પુરુષ થયા, એના નામે માર્ગ ચલાવવા માંડ્યા તો કેવી પરિસ્થિતિ થઈ? આખો ઉન્માર્ગ ચાલ્યો. એમ જો તમે બીજા પુરુષના નામે માર્ગ ચલાવો, ભલે યુગ પુરુષ હોય, એ પણ મહાત્માઓ હતા અને જ્ઞાની હતા. રામચંદ્રજી કાંઈ અજ્ઞાની નહોતા, એ જ્ઞાની પુરુષ હતા, મહાપુરુષ હતા અને નિર્વાણમાં ગયા છે. અને અત્યારે સિદ્ધાલયમાં એમનો આત્મા બિરાજે છે. શ્રી કૃષ્ણ પણ મહાત્મા હતા, જ્ઞાન દશામાં હતા અને 13માં તીર્થંકર થવાના છે. આવતી 24મીમાં આપણા 13માં તીર્થંકર થવાના છે. આજે એના નામે માર્ગ ચાલે છે. એમ જો તમે યુગ પુરુષના નામે માર્ગ કાઢો તો પછી નવી ગડબડ ઊભી થવાની. એ કોઈ દિવસ ન કરવું. એ લોકો પણ ના જ પાડે છે કે અમે કોઈ ગચ્છમાં નથી, અમે કોઈ મતમાં નથી, અમે કોઈ વાડામાં નથી. વાડો હતો એ વાડો તોડીને બહાર નીકળી ગયા છે. અમે આત્મામાં છીએ અને એક જ માર્ગ છે આત્મામાં રહેવું. એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. જો એક પુરુષના નામે માર્ગ ચલાવશો તો બીજાનું નામ નહીં લેવા દે. ત્યાં અહીંયા તમારે બીજાનું નામ નહીં લેવાનું ચાલે છે કે નથી ચાલતો? કે મુખ્ય મથકો અમે એ જ ચાલવાનું, કે બીજાનું નામ નહીં લેવાનું. એટલે બીજાનો અનાદર થઈ જશે. એ જ્ઞાનીનો માર્ગ નથી એમ છે. એટલે એમણે જે જ્ઞાનીનો માર્ગ કહ્યો એ જૈનના માર્ગમાં વિપરીત પણે સંપ્રદાયો ચાલવા લાગ્યા, માટે જીન માર્ગ શબ્દ ન વાપર્યો ને જ્ઞાની નો માર્ગ શબ્દ વાપર્યો એમણે. શું આશય છે એની પાછળ? અત્યારે જીન માર્ગ શબ્દ વાપરે તો ઓલા કે અમે જીન માર્ગ છે, અમારો જીન માર્ગ છે, અમારો જીન માર્ગ છે. આમાં આપણે ઇતિહાસ જોયો તો ભગવાન મહાવીર સ્વામી પછી પહેલા વહેલા આચાર્ય શ્વેતાંબરમાં સ્થૂલીભદ્ર થયા. એ 300 વર્ષે થયા છે. એટલે એ લોકો ગૌતમ સ્વામી પછી મંગલમ સ્થૂલીભદ્રાય, મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી ત્યાં સુધી એમને એમ રાખે છે. પછી આચાર્યનું નામ આપણે કુંદકુંદ આચાર્ય લીધા, કેમ કે એ અધ્યાત્મના સમર્થ આચાર્ય થયા. એ 500-600 વર્ષ પછી થયા. શું એ પહેલા શ્વેતાંબર મત નીકળી ચૂક્યો હતો અને એમાં સ્થૂલીભદ્ર થયા, તો એ લોકો મંગલમ સ્થૂલીભદ્રાય જૈન ધર્મોસ્તુ મંગલમ એમ લે છે. શું એ પદ બદલે છે? ત્રીજું પદ એ લોકો બદલે છે. એટલે કુંદકુંદ આચાર્ય તો બળવો કર્યો શ્વેતાંબર મત સામે, બળવો કર્યો, કેમ કે એમનું ડેવલપમેન્ટ ચાલુ હતું. અત્યારે તો ઘણો ડેવલપ થઈ ગયો, પણ એ વખતે જે ડેવલપમેન્ટની શરૂઆત હતી એટલે એમણે ઘણો બળવો કર્યો છે. અષ્ટપાહુડમાં ઘણો કડક નિષેધ કર્યો છે કે વસ્ત્રનો એક તાણો વાણો રાખે અને કોઈ સાધુ પદ મનાવે એ ગોદમાં જશે એ ભગવાનના માર્ગથી વિરુદ્ધ પ્રરૂપણા છે એમ કહે છે. શું એની ગંભીરતા સમજાવવા માટે એ વાત છે. દ્વેષ કર્યો છે નથી ત્યાં કુંદકુંદ આચાર્ય, અને કદાચ પ્રશસ્ત દ્વેષનો એમાં અંશ હોય તો પણ તે ગુણસ્થાન અનુસાર યથાસ્થાને યથાસ્થાનનો એ પર્યાય છે, અસ્થાનનો પર્યાય નથી. શું એટલે સરળતાથી લઈએ તો એની ગંભીરતા ઘણી છે એમ સમજાવવા માટે પાછું કોઈ હળવું લઈ લે. શું એને હળવું કરી નાખે કે ભાઈ ચાલો દિગંબર શ્વેતાંબરનું આપણે બહુ હળવું લઈ લઈએ, તો એ રીતે લેવું ન જોઈએ. પોતાના માટે થાપવું થાપવું એ આપણો અધિકાર નથી અત્યારે, એ આચાર્યનું કામ છે, તીર્થંકરોનું કામ છે, એ ગુરુનું કામ છે. આપણે ગુરુ નથી, પણ આપણે આપણા આત્મા માટે જે મર્યાદા નક્કી કરવી છે એમાં આપણી મક્કમતા અને આપણી ચુસ્તતા હોવી જોઈએ. શું એ મક્કમતા ને એ ચુસ્તતા એ સદગુણ છે, દુર્ગુણ નથી. એ કોઈ હઠ નથી, એ કોઈ જીદ નથી, એ કોઈ મત મતાંતરનો પક્ષ નથી, પણ એ સાચી સમજણની દ્રઢતા છે. અને એવી દ્રઢતા પ્રગટ્યા વિના કોઈને મોક્ષ માર્ગ પ્રગટ થાય નહીં. સત્યને વળગી રહેવું જોઈએ, ચુસ્તપણે અને મક્કમપણે વળગી રહેવું જોઈએ એમ છે. મત વચ્ચે ચર્ચા કરી છે, સત અને મત, સતનો મત હોવો જોઈએ અને સતના મતમાં ફેરફાર હોવો ન જોઈએ. એને પોતાને જે જીનમત છે, જે જીનમત છે એની મક્કમતા છે, એ પોતે એવો થવા માગે છે માટે મક્કમતા છે. એમાં ઢીલો પોચો રહેવા માગતો નથી માટે એવી મક્કમતા છે. તો એમાં એને એવું થવું છે, એનો અર્થ એ છે કે એને એવું થવું છે. Yeah. અત્યારે શું થયું છે, કૃપાળુ દેવના અનુયાયી વર્ગમાં એમણે દિગંબર શાસ્ત્રોને સત્સૃત તરીકે પ્રસિદ્ધ કર્યા પોતાના હસ્તાક્ષરમાં, એટલું એ કરતા ગયા. કેમ કે એ ડોક્યુમેન્ટરી પ્રૂફ કહેવાય. પોતે દિગંબર મંદિરમાં દર્શન કરવા જતા હતા, પોતાની પેઢીથી ચાલીને જતા હતા. શું રસ્તામાં શ્વેતાંબરનું મોટું દેરાસર આવતું હતું ગઢીજીનું, ભાજનીનું, છતાં પણ ત્યાં દર્શન કરવા નહોતા જતા. અને બીજા ભોયવાળા જે નેમિનાથ ભગવાનનું દિગંબર મંદિર છે ત્યાં જતા હતા. પણ એની ડોક્યુમેન્ટરી પ્રૂફ ન નીકળે આપણી પાસે. શું એ મૌખિક વાત થઈ ગઈ. જ્યારે શાસ્ત્રના વિષયની અંદર એક ડોક્યુમેન્ટરી પ્રૂફ બીજો નીકળે છે, અપૂર્વ અવસરમાં. અપૂર્વ અવસરમાં એમણે લીધું કે મારી ભાવના શું છે કે લગ્ન ભાવ મુંડ ભાવ સહ સ્નાન હતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જોયું. એ આદિ 28 મૂળ ગુણ જે મુનિરાજના છે એની મારી ભાવના છે, વસ્ત્રપાત્રની મારી ભાવના નથી. એ વાત એમણે ત્યાં ચોખ્ખી કરી છે. એ તો બહુ શરૂઆતમાં આવે છે કે કરપાત્રમાં ભિક્ષા માંગનાર પ્રત્યે બહુમાન કર્યું છે. તો કરપાત્ર તો એક દિગંબર સિવાય કરપાત્રમાં ભિક્ષા લેનાર કોઈ છે, લગ્નપણું છે અન્ય મતિમાં, પણ કોઈ પર એ લોકો તુંબડી રાખે છે, તુંબડીમાં ભેગું આહાર લે છે, એક પાત્ર રાખે છે. એ તો વિગ્રહ પણ દિગંબર મુનિને નથી હોતો, એટલે એ કરપાત્રમાં ભિક્ષા લે છે. એ વાત એમણે બહુ શરૂઆતમાં કરી છે, 24મા વર્ષ પહેલાં કરી છે. એક 764 પત્રની અંદર એમણે જે મુનિદશા છે એ યથાજાત લિંગ રૂપ એ પ્રવચન સારમાં શબ્દ વાપર્યો છે. કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય એ શબ્દ એમણે 764 પત્રમાં વાપર્યો છે. આ તો બધી ઘણી ચર્ચાઓ ચાલે ને એટલે બધું નોંધ કરી લે છે. શું ભાઈ એમનો અભિપ્રાય તો ચોખ્ખો નીકળે છે, નથી નીકળતો એમ નહીં, પણ એમના અનુયાયીઓમાં આજે શ્વેતાંબર સંપ્રદાયના માણસો વધારે છે અને તેથી ગડબડ પણ ચાલે છે. કોઈ જગ્યાએ એકલા શ્વેતાંબરનું ઉપર દેરાસર કરે છે, કોઈ જગ્યાએ ભેગું મિશ્ર કરે છે, પણ એ ગડબડ છે. ૭૬૪ નંબરમાં શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાના અવલંબનમાં સર્વજ્ઞ દેવ નિર્ગ્રંથ ગુરુ અને દયા મુખ્ય ધર્મ એમ થાપ્યું. શું શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. તો એ વિતરાગ સન્માર્ગની ઉપાસના કરવામાં એમણે દેવગુરુ શાસ્ત્રને સ્થાપ્યા કે જે શુદ્ધ આત્મદ્રષ્ટિ થવામાં બાહ્ય અવલંબન છે, અંતર અવલંબન પોતાનો આત્મા છે અને બાહ્ય અવલંબન સર્વજ્ઞ દેવ નિગ્રંથ ગુરુ અને દયા મુખ્ય ધર્મ. સર્વજ્ઞ અનુભવેલો એવો શુદ્ધ આત્મ પ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને તેનું રહસ્ય ધ્યાનમાં લઈને, અંતર્મુખ થવાનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મ પ્રાપ્તિ કરો. હવે સર્વવિરતી ધર્મ કેવો છે? સર્વવિરતી ધર્મ મુનિરાજને હોય છે. યથાજાત લિંગ સર્વવિરતી ધર્મ, દેશવિરતી ધર્મ દ્વાદશ વિધ, અગિયાર પડીમાં છે પણ આમાં 12 લખી છે. એ દેશવિરતી ધર્મ પંચમ ગુણ સ્થાન લીધો છે. પછી દ્રવ્યાનુયોગ સુસિદ્ધ એટલે પ્રાપ્ત ક્યારે થાય? સ્વરૂપ દ્રષ્ટિ થતા. કરણાનુયોગ સુસિદ્ધ પ્રાપ્ત ક્યારે થાય? સુસિદ્ધ એટલે સારી રીતે પ્રાપ્ત થવો, સમય સુપ્રતીત દ્રષ્ટિ થતા. બધે શરણાનુયોગ સુસિદ્ધ પદ્ધતિ વિવાદ શાંત કરતા, પદ્ધતિનો વિવાદ નહીં, જે ભગવાનમાં જે માર્ગે ચાલ્યા એ માર્ગે ચાલો, પદ્ધતિનો વિવાદ છોડો. ધર્મકથાનું યોગ સુસિદ્ધ બાળબોધ હેતુ સમજાવતા, એમ પોતે પોતાની દ્રષ્ટિએ પોતાના વિચારથી આ સ્પષ્ટ વાત લખી છે કે સર્વ વિરતિ ધર્મ યથા જાત લિંગ, યથાજીત જાત એટલે જેવો જન્મ તેવું લિંગ એટલે ચિહ્ન દેખાવ. તો માતા જન્મના ત્યાં પુત્ર જન્મે તો એ નગ્ન અવસ્થામાં હોય છે, સવસ્ત્ર અવસ્થામાં કોઈનો જન્મ થતો નથી. એવું જે નગ્ન અવસ્થાનું લિંગ છે એ મુનિનું લિંગ છે, એ વાત એમણે 764માં પણ સ્પષ્ટ કર્યું છે. એટલે એમનો અભિપ્રાય સ્પષ્ટ છે, છતાં પણ ત્યાં એ વાત સ્પષ્ટ નથી. તો એ આત્માર્થી હોય એની ફરજ છે પોતાના માટે, જ્યારે બે વાત સામે આવે ત્યારે કઈ વાત કાય કઈ વાત યથાર્થ છે, સત્ય છે અને આત્માને સ્વરૂપ દ્રષ્ટિ કરવામાં અનુકૂળ છે એનો નિર્ણય પોતે કરવો જોઈએ, મધ્યસ્થ થઈને, પક્ષમાં રહ્યા વગર. જો મધ્યસ્થ થઈને એ ન કરે અને પક્ષ બુદ્ધિએ જે સંપ્રદાયમાં જન્મ હોય એનો પક્ષ રાખે તો એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ ન થાય, એમ કહેવું છે. એ 270 થયો. અર્થ કર્યા છે બધી ગાથાના, અર્થ કર્યા છે પંચાસ્તી કાયના. એ તો સત્શ્રુતમાં દિગંબર શાસ્ત્રો લખ્યા એટલે વાત પૂરી થઈ ગઈ કે એમને એ શ્રુત માન્ય છે. એમને ખબર નથી કે શ્વેતાંબરમાં 45 અંગ લખ્યા છે આ લોકોએ, આ ચારંગાદી જે 12 અંગ લખ્યા છે અને એના 45 આગમ છે. એમાં શું થયું કે આજથી 1500 વર્ષ પહેલા દેવર્જી ગણી કરીને બહુ સમર્થ આચાર્ય થયા, એના દેવર્જી ગણી થયા, હા દેવર્જી ગણી થયા 1500 વર્ષ થયા એને. અને આ વલ્લભીપુરની અંદર બહુ જૂનું ગામ છે ભાવનગર કરતા, ત્યાં એમણે બધા સાધુઓનું એક મોટું અધિવેશન બોલાવ્યું શ્વેતાંબર સાધુઓનું, અને એની અંદર બધા ઠરાવો થયા અને એની અંદર શાસ્ત્ર રચના કરવી એવા ઠરાવો થયા. અને ત્યારથી આચારંગને એ બધા સૂત્રો જેને કંઠસ્થ હતા એને પછી જેને જે ફાવ્યું તે બધું એ બધું શાસ્ત્રો કલ્પિત રીતે ભગવાનના નામે ઉભા કર્યા કે ભગવાન મહાવીર સ્વામી આમ કે છે, ગૌતમ સ્વામી આમ કે છે, ફલાણો આમ કે છે, એ બધી વાત કપોળ કલ્પિત ઉભી થઈ ગઈ. અમુક જે મૂળ વાતો છે જે પરંપરામાં યાદ રહીને ચાલી આવી એ પણ નાખી અને બીજી પણ નાખી. હવે એ કઈ નાખી ને કઈ ન નાખી એ નોખું પાડવું એ જ્ઞાનીનું કામ છે, એ સામાન્ય માણસ તારવી શકે નહીં, જ્ઞાની હોય એ તારવી શકે ભાઈ આ વાત તો ભગવાનની છે, બાકી બધી વાત બીજી રીતે ચાલે છે. દાર્શનિક ગ્રંથ પણ રચ્યો દર્શન અપેક્ષા એ કે જૈન દર્શન સાચું શું અને જૈના ભાસ તે શું, ટોડર મજી એથી વધારે સ્પષ્ટીકરણ કર્યું છે. શું જો 271મો પ્રશ્ન પણ દર્શન ઉપર જ છે. જૈન દર્શન સત્ય છે તે મને બેસે છે તેમ આપ કહેતા હતા, તો તે કેવી રીતે બેસતો હતો? શું મુમુક્ષુ દશામાં જ્યારે બેનશ્રી હતા ત્યારે અન્ય મતની ચર્ચા પણ એમના ભાઈ સાથે થતી, હિંમતભાઈ પંડિતજી સાથે. હિંમતભાઈ પંડિતજીને નિશંકતા નહોતી જૈન દર્શન ઉપર કે જૈન દર્શન સત્ય છે એમ કેમ કહેવાય, બીજા દર્શનોનો પણ આપણે મધ્યસ્થતાથી અભ્યાસ કરી અને સત્યાસત્યનો નિર્ણય કરવો જોઈએ, એમ એમની એક દલીલ થતી હતી. એ બધું આવે છે એમના આજે પુસ્તક બહાર પડે સાધના વાણીમાં એ બધી વાત લીધી છે, એમને એમના ઓલા અભિનંદન ગ્રંથમાં પણ એ બધી વાત લીધી છે. ઐતિહાસિક વાત છે બધી, અમે એ વાતો લીધી છે. ત્યારે બેનશ્રી પોતે એમ ઉત્તર આપતા કે મને તો જૈન દર્શન જ સત્ય લાગે છે, બીજા કોઈ દર્શન મને સત્ય નથી લાગતા. તો એવું જે તમને એ વખતે બેસતું તો એ કેવી રીતે બેસતું તો એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. સમાધાન, મને અંદરથી આવતું હતું, પણ આ સમ્યક દર્શન પછીની વાત છે. તે પહેલા તો મેં ખૂબ વિચાર મંથન કરીને નક્કી કર્યું હતું, અંદરથી આવતું હતું એ સમ્યક દર્શન પછી વાત છે. સમ્યક દર્શન પછી તો સવાલ રહેતો નથી કઈ, કે બીજા દર્શનમાં કઈ સત્યપણું માનવામાં આવે, એ તો ગ્રહિત મિથ્યાત્મા જાય છે. એટલે તો અગ્રહિત છૂટે પછી સમ્યક દર્શન છે. પણ મને જૈન દર્શન સત્ય છે એમ જે બેસતું હતું એ કહેતા હતા, એ વાત તો મેં તે પહેલા એટલે મુમુક્ષુ દશામાં ખૂબ વિચાર મંથન કરીને નક્કી કર્યું હતું. એમાં પોતે મંથન કરીને નક્કી કરેલું, વિચારથી નક્કી કરેલું, એમને માનેલું નહીં. એટલી વિચાર શક્તિ પોતાની હતી એ ઉંમરમાં પણ, એટલી વિચાર શક્તિ હતી. એટલે એમાં શું છે કે જ્યારે દાર્શનિક વિચારો ચાલે અન્ય દર્શન અને જૈન દર્શન વિશેના, અમારે પણ એમાંથી પસાર તો થવું જ પડે છે. અન્ય મતમાં જન્મ હોય એટલે એ બધા વિચારો આવે જ તે, કેમ કે એ વગર તો એ જન્મ એ મતમાં જન્મ થાય નહીં. અન્ય મતમાં ક્યારે જન્મ થાય, કે અન્ય મતનો પક્ષ કર્યો હોય ત્યારે. એટલે એ સંસ્કાર તો લઈને આવ્યા જ હોય, એનો પક્ષ પણ હોય અબુદ્ધિપૂર્વક. એટલે એની સામે વિચારો ચાલે, મંથન ચાલે, લડાઈ ચાલે નહીં, માન્યતા તૂટે પછી આ બાજુ આવી શકો, નહીં તો ન આવી શકો. એટલે એમને પણ વિચાર મંથન એ બધું કર્યું હતું. એ વિચાર મંથનની અંદર તુલનાત્મક બુદ્ધિ હોવી જરૂરી છે, નહીંતર શું છે કે વેદાંતની અંદર તો સ્થાનકવાસી કરતા પણ, સ્થાનકવાસી ભલે જૈનો કહેવાતા હોય, સ્થાનકવાસી કરતા પણ વેદાંતની અંદર આધ્યાત્મિક વિષય ઘણો છે. શું અધ્યાત્મનો વિષય ખૂબ લીધો છે લોકોએ વેદાંતમાં અને ગીતામાં વગેરે. શું અધ્યાત્મ ભાગવતમાં ને એમાં, અને બધી વાતો સારી જ લાગે તમને, કોઈ વાત તમને ખરાબ ન લાગે. આત્માથી આત્મામાં સંતુષ્ટ થવું, વિતરાગ થવું, ગીતામાં બધે શબ્દો છે, વિતરાગ શબ્દ, વિતરાગ ભય ક્રોધ સ્થિત ધ્યેય મને ઉચ્યતે. સાંખ્ય યોગમાં આ બધું આવે. સાંખ્ય યોગ તો એકલો સમ્યક દર્શનનો વિષય જ લીધો છે એમણે, પણ આભાસ રૂપે લીધો છે. સમ્યક દર્શન પકડ્યો છે, કુટસ્થ અપરિણામી જ આત્મા લીધો છે. મનની બધી ઈચ્છાઓ જેની છૂટી જાય છે, પ્રજહાતી યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, મનની બધી છૂટી જાય ઈચ્છાઓ ત્યારે વિતરાગ થાય એમ કીધું છે. ત્યારે આત્માથી આત્મામાં અંદર ઉતરે પછી વિતરાગ થાય, એવી બધી વાતો લીધી. હું ખોટું કીધું કયો દીધી. નાનપણમાં માતા દીધી ઝણઝણાટી આવતી હતી, ભાત તો બહુ સરસ છે, બહુ સરસ છે. સંસ્કાર હતા ને, ઝણઝણાટી આવતી હતી, તો એવી સરસ વાત છે, કેવી સરસ વાત છે. પણ મો માથું બીજું મળે નહીં, માર્ગ પામવા માટે મો માથું મળે નહીં. મથો ત્યાં તમે મન તો, પણ મથો તો મળે નહીં ત્યાંથી. શું કેમ કે એ જાતનું નિમિત્તત્વ પાછું ત્યાં નથી રહેતું. એ શાસ્ત્રમાં એ નિમિત્તત્વ ગયું, એડલ્ટ્રેશન થયું, ભેળસેળ થઈ ગઈ, એટલે એનું નિમિત્તત્વ ખલાસ થયું. જે શુદ્ધ વાણી હોય એમાં નિમિત્તત્વ હોય છે. શું એટલે એ ભલે જ્ઞાનીની વાત હોય પણ મિશ્ર કરી નાખ્યું એટલે એ ગ્રંથમાં નિમિત્તત્વ નથી રહેતો, કોઈ પામે નહીં એ નિમિત્તે. પણ એમાં તુલના બહુ કરવી પડે છે. સારું છે, આ પણ સારું છે ને આ પણ સારું છે, તમને બે સારા મળ્યા સામે, પછી તમારી તુલના કરવાની શક્તિ હોવી જોઈએ કે તો પછી વધારે સારું કયું. બે સારા છે એમાં વધારે સારું કયું, અથવા સાંગોપાંગ સારું કયું, એ જો તમે તુલના કરો તો તમને દીવા જેવું દેખાય કે આ જ બરાબર છે ને આ બરાબર નથી, તો તમે મૂકી દઈ શકો. તમારી જો આત્મહિતની ભાવના હોય તો તમે સહેજે મૂકી દઈએ, પછી એમાં કઈ વાર લાગતી નથી. એવું એની અંદર મંથન પણ ચાલે છે, અને એવું મંથન બેનશ્રીને પણ ચાલેલું, અને એ રીતે એમણે નક્કી કરેલું કે એક જૈન દર્શન જ સત્ય છે, બીજું કાંઈ સત્ય નથી. બસ આ કૃપાળુ દેવનો ગ્રંથ આવ્યો પછી જ વધારે ચાલ્યું, એ તો 21 વર્ષ. હા, એ તો બહુ નાની ઉંમર હતી, 9-10 વર્ષની ઉંમર હશે. ગીતાને બધું તો નાની ઉંમરમાં વાંચી લીધું. મારા ગ્રાન્ડફાધર હતા, એ બેસાડે બેસાય વાંચતો, એ પોતે વાંચે, અને બહુ લાંબો ટાઈમ એમને વાંચવું હોય તો વૃદ્ધાવસ્થા હોય તો પછી એમાં મંચ આવે, પોતે બેસે તો વાંચે.
હે,
નહીં, અર્થ કરેલા હોય ને, પછી ભાષાંતર કરેલું હોય, સંસ્કૃત શ્લોક આપે, આપણે જેમ ગાથા આપે ને એનો અર્થ કર્યો હોય, એવી રીતે શ્લોકનો અર્થ કર્યો હોય નીચે, એટલે સમજાય આપણને. પછી તો 14 વર્ષની ઉંમરથી તો સંસ્કૃત ભણવા માંડ્યા, એટલે તો પછી સંસ્કૃત બધું સમજાય ને, અને એવું બધું તો કંઠસ્થ કરેલું. 9-10 વર્ષની ઉંમરે અધ્યાય ના અધ્યાય બધા કંઠસ્થ કરી નાખેલા, હા, એટલે પછી એના અર્થ સમજાય ને. ઘણા ઘણી વાર વાંચ્યું હોય, ઘણી વાર બોલતા હોય એટલે કંઠસ્થ સહેજ થઈ જાય. તેથી યાદશક્તિ ઘણી હતી ભણતા હતા, તેથી બહુ શાર્પ મેમરી હતી, ગમે યાદ કરવું એ બધું ખૂબ યાદ રહે. ભણવામાં પહેલો નંબર આવતા, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં આવતા, પછી બધું યાદશક્તિ તો ઘણી હતી. હા, 270નો આશય લખો. ગીતરાગી દેવગુરુ શાસ્ત્ર ને હૃદયમાં સ્થાપીને મુક્તિના માર્ગ પ્રત્યે આગળ વધવાની જ્ઞાનીઓની આજ્ઞા છે, તેમાં કોઈ વિરોધ નથી, તેમાં કોઈ વિપરીતતા નથી, એમ લખો ને. જોકે અંતે સ્વરૂપમાં લીન થવાનું છે, પરંતુ દેવગુરુ શાસ્ત્ર લીનતા થવાનો માર્ગ બતાવે છે, તે સિવાય પોતાની મેળે કદી કોઈ પણ જીવ અંતર્મુખ થઈ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. પરંતુ દેવ શાસ્ત્ર ગુરુ ની આજ્ઞા અનુસાર તેમના પ્રત્યે અત્યંત ભક્તિપૂર્વક વર્તતા નો અનુભાગ કપાય છે, મતિ નિર્મળ થાય છે, અને જીવ અંતર્મુખ થવા સક્ષમ થાય છે. તેથી ઉપરોક્ત આજ્ઞા જ્ઞાનીઓએ કરી છે તે યથાર્થ જ છે, તેમાં કાંઈ પણ વિરુદ્ધતા નથી. એમ અહીંયા કહેવાનો આશય છે.